તારીખ 23/4/1994 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 91.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક 7મો અધિકાર, વિનાભાસી મિથ્યા દ્રષ્ટિનું સ્વરૂપ. વિનાભાસી જૈન કુળમાં જન્મ લઈને વિતરાગ દેવ ગુરુ શાસ્ત્રને નવ તત્વાદીના શ્રદ્ધાને માનતો હોવા છતાં ભાવભાષણનો, તત્વના ભાવભાષણનો અભાવ હોવાથી તે મિથ્યા દ્રષ્ટિ જ રહે છે. ખરેખર તે જૈન નથી, પણ જૈનાભાષી છે. એમાં સાતે તત્વમાં કેવા કેવા પ્રકારે ભૂલ કરે છે એનું વર્ણન કરતા અહીંયા મોક્ષ તત્વના શ્રદ્ધાની અયથાર્થતા કહે છે. શાસ્ત્ર સમજી, શાસ્ત્ર વાંચીને કે સાંભળીને સમજણ થવી, એમાં બે પ્રકાર છે, એક યથાર્થ અને એક અયથાર્થ. તો અહીંયા ટોડરમલજી સાહેબ અયથાર્થતાને કારણે મિથ્યાત્વ જતું નથી, સમ્યક દર્શન થતું નથી, તેથી યથાર્થતા આવવી જરૂરી છે, ભાવભાષણ થવું જરૂરી છે, એ વિષય ઉપર વિવેચન કરે છે. સમયસારનો આધાર આપ્યો છે, એ પ્રમાણે તેને મોક્ષ તત્વનું પણ સાચું શ્રદ્ધાન નથી. કેમ કે પુણ્યબંધના કારણને અને મોક્ષના કારણરૂપ પરિણામને તે એક જ ખાતામાં ખતવે છે. તેથી સમયસાર ગાથા 276 સત્યોત્તરની ટીકામાં પણ કહ્યું છે કે અભવ્યને તત્વ શ્રદ્ધાન થવા છતાં પણ મિથ્યા દર્શન ન જ રહે છે. અહીંયા અભવ્યને કહ્યું એટલે આ તો અભવ્યને લાગુ પડે છે ને અમને લાગુ નથી પડતું એમ નથી કહેવું. 11મો પાઠી અભવ્ય હોય અને સમ્યક દ્રષ્ટિ ન થાય એમ ભવ્ય પણ 11મને 9પૂર્વનો પાઠી થાય, એ 9પૂર્વ સુધી આગળ જઈ શકે છે, ભવ્ય છે પણ મિથ્યા દ્રષ્ટિ રહી શકે છે. કેમ કે એને અભવ્યને તત્વ શ્રદ્ધાન થયું પણ એ ભાવભાષણ વાળું તત્વ શ્રદ્ધાન ન થયું એમ કહેવું છે. શું એ આપણે કાલે ફૂટનોટમાં ચાલી ગયું. હવે પ્રવચન સારનો આધાર લઈએ છે. તથા શ્રી પ્રવચન સારમાં કહ્યું છે કે આત્મજ્ઞાન શૂન્ય તત્વ શ્રદ્ધાન કાર્યકારી નથી. આવું વચન ત્યાં પ્રવચન સારની 39મી ગાથામાં આપ્યું છે, 3જા અધ્યાયની 39મી ગાથા છેલ્લે. એટલે શું છે, ચરણાનુયોગ સૂચક મિચુલિકા છે કે અતો આત્મજ્ઞાન શૂન્ય આગમ જ્ઞાન તત્વાર્થ શ્રદ્ધાન સંયતત્વ યોહો અગમપદ્યમ અપકિંચિત કરમ એવ. શું કે છે કે આત્મજ્ઞાનથી શૂન્ય પુરુષને આગમ જ્ઞાન હોય, આગમ અનુસાર તત્વ શ્રદ્ધાન હોય, એ ઉપરાંત એને સંયમ ભાવો પણ હોય, છતાં પણ એ કાર્યકારી નથી. વિશેષ લીધું છે એમણે તો પ્રવચન સારમાં કુંદકુંદાચાર્ય કે આગમ જ્ઞાન છે, અહીં તો આગમ જ્ઞાન થોડું હોય ત્યાં લોકોને એમ થાય ઓહો બહુ જ્ઞાન છે, બહુ જ્ઞાન છે. શું આગમ જ્ઞાન છે, તત્વની શ્રદ્ધા છે, શ્રદ્ધા એટલે કેવી, વિકલ્પ વાળી, ભાવભાષણ વાળી નહીં, ઉપરાંત સંયમી પણ છે, બાહ્ય સંયમ પાળે છે, તો પણ તે કાર્યકારી નથી. કેમ કાર્યકારી નથી કે એને ભાવભાષણ પૂર્વક આત્મજ્ઞાન થયું નથી, આત્માનો અનુભવ નથી, તો એ શ્રદ્ધાન કાર્યકારી નથી. ભાવભાષણમાં તો અંશે વેદન સહિત ભાવભાષણ આવે છે અને અનુભવમાં તો સારી રીતે સ્વસંવેદન આવે છે.
આગમ જ્ઞાન
એવું નથી, સૌભાગભાઈ ને આગમ જ્ઞાન નતું, એમને કઈ આગમ જ્ઞાન નતું, અને શાસ્ત્ર વાંચીને નવ તત્વ ની શ્રદ્ધા કરી નતી, પણ આત્મજ્ઞાન થયું કે ન થયું. ત્રિયંચો ને આગમ જ્ઞાન નથી, તત્વા શ્રદ્ધાન નથી, છતાં થાય છે કે નથી થતું. અને જો આગમ જ્ઞાન ને તત્વા શ્રદ્ધાન કારણ હોય તો જેટલા આગમ જ્ઞાન ને તત્વા શ્રદ્ધાન કરે એ બધાને થવું જોઈએ, એને અહીંયા ના પાડે છે. પ્રવચન આવે પણ એ ખરેખર કારણ નથી, એ આવે ઉપરાંત સંયમ. એ તો ત્રીજું પદ લીધું છે કે સંયમ પણ ગ્રહણ કર્યો છે, છતાં એ કાર્યકારી નથી. શું ભાવ ભાષણ થવું જોઈએ, ત્રિંચને ભાવ ભાષણ થાય છે પછી અનુભવ થાય છે. અને મનુષ્ય હોય ને અંગ પૂર્વનું જ્ઞાન કરે, ભાવ ભાષણ ન થાય તો એ જ્ઞાન પરલક્ષી જ્ઞાન તદ્દન અકાર્યકારી છે, નકામું થયું. હા, સ્વરૂપ નિશ્ચય કહો, સ્વરૂપ લક્ષ્ય કયો, અસ્તિત્વ ગ્રહણ કયો, અને આત્માની ઓળખાણ કયો, અથવા એને બીજું સંકેત અથવા સંકેતનું અનન્ય કારણ કહો. ત્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી બધો અભ્યાસ એને કાર્યકારી થતો નથી. ઉલટાનું અહમનું કારણ થાય, પર્યાય દ્રષ્ટિ હોવાને લીધે, પર્યાયમાં અહમભાવ હોવાને લીધે. પર્યાય દ્રષ્ટિથી શું છે કે પર્યાયમાં અહમભાવ છે, એટલે એ અહમભાવથી જે જ્ઞાનનો ઉઘાડ વીધો હોય એમાં અહમભાવની તીવ્રતા થયા વિના બચવાની જગ્યા નથી. મળી વ્યવહાર દ્રષ્ટિથી સમ્યક દર્શનના આઠ અંગ કયા છે? શું જે બારમાં વ્યવહાર અંગ છે, વ્યવહાર નિશ્ચય બે છે આમાં, પણ વ્યવહાર દ્રષ્ટિથી જે સમ્યક દર્શનના આઠ અંગ કયા છે? નિશંકિત આદિ, હા, નિકાંક્ષિત અનુભવ, તેને તે પાળે છે. સમ્યક દર્શન થવા અર્થે આઠ અંગને પાળે છે, એટલે વાત્સલ્ય પ્રભાવના સુધી બધું કરે છે એમ કેવું છે. આઠ અંગમાં છેલ્લે વાત્સલ્યને પ્રભાવના લીધા છે. 25 દોષ કયા છે? તેને ટાળે છે. સમ્યકત્વમાં મળ કરનારા જે 25 દોષ છે એનો અતિચાર કરતો નથી. તથા સંવેગાદિ ગુણ કયા છે? તેને ધારે છે, એટલે સમ સંવેગ નિર્વેદાસ્થા અનુકંપા એને પણ ધારણ કરે છે. પરંતુ જેમ બીજ વાયવા વિના ખેતીના બધા સાધન કરવા છતાં પણ અન્ન થતું નથી, બહુ સરસ વાત કરી છે. જમીન ખેડી, ખાતર નાખ્યું, ફર્સ્ટ ક્લાસ જમીન બનાવી નાખ્યું, બીજ વાવતો નથી, પાણી પાયું, બધું કર્યું, ખેતી કરવા માટે બધું કર્યું, એક બીજ વાવ્યા વિના. આ વાત કૃપાળુદેવે બહુ સરસ કરી. બીજ વાવવું છે તારે, એક જણને તો એમ કીધું, બીજ વાવવું છે હવે એને ખોતરશો નહીં. બનતા સુધી લલ્લુજીને કીધું છે, અંબાલાલભાઈને કીધું છે, બે માથે કોઈ નહીં, બીજ વાવવું છે હવે એને ખોતરશો નહીં. એ બીજ વાવવું એટલે પહેલું બીજ, સંકિતના બીજનું બીજ. શું? જેમ કેરીનું બીજ ગોટલો છે ને ગોટલામાં બીજ છે એની ગોટલી છે, એમ સત્પુરુષની ઓળખાણ છે એ મૂળ બીજ છે. ત્રણ કાળમાં કોઈને સત્પુરુષની ઓળખાણ થયા વિના આત્માની ઓળખાણ થઈને અનુભવ થયો હોય એવું બન્યું નથી ને બનતું નથી. શાસ્ત્રો વાંચ્યા છે અંગપૂર્વ સુધી, સત્પુરુષને ઓળખ્યા નથી. સત્પુરુષ કયો, નિર્ગ્રંથ ગુરુ કયો, કે વિતરાગ દેવ કયો, જે સજીવન મૂર્તિ છે એને ઓળખ્યા નથી, એને સમ્યક્ત્વપણે પણ ઓળખ્યા નથી. બીજી આગળની દશાની ઓળખાણ તો બહુ વખરી છે, જરા મની દશાની ઓળખાણ આવી કે કેવળ જ્ઞાનીની ઓળખાણ આવી, પણ સમ્યક્ત્વપણે પણ ઓળખ્યા નથી. અને ત્રણેયમાં સમ્યક્ત્વ સામાન્ય છે, સત્પુરુષમાં મની દશા નથી, વિતરાગ કેવળ દશા નથી, પણ સમ્યક્ત્વ ત્રણેયમાં સામાન્ય છે. માટે એક જો સમ્યકત્વપણે ત્રણમાંથી કોઈ એકનો પ્રત્યક્ષ ભેટો થાય અને સમ્યકત્વપણે પણ જો ઓળખે તો એનું ફળ બહુ મોટું છે. એનું ફળ મોટું છે એટલે બીજ છે. શું બાકી બધા ખેતીના બાહ્ય પ્રકારો છે, આ બીજ છે. એટલે એક જણને એમ કહ્યું છે, બીજ વાયવું છે હવે એને ખોતરશો નહીં. ખોતરશો નહીં એટલે શું છે કે બીજ નિષ્ફળ જાય એવું કઈ નહીં કરી નાખતા. શું એ યોગ્યતામાં આવ્યા છો, ઓળખાણ સુધીની યોગ્યતામાં આવ્યા છો, હવે એમાં ફેરફાર ન થઈ જાય ધ્યાન રાખજો. શું એટલે કે આજ્ઞામાં રહેજો. સૌથી જીવે મોટી ભૂલ કરી હોય તો ગુરુ આજ્ઞામાં, જ્ઞાની આજ્ઞામાં નથી રહ્યો, એ બહુ સૌથી મોટી ભૂલ આ છે. અને આ બહુ સ્થૂળ ભૂલ છે. પછી સૂક્ષ્મ ભૂલ તો રહી જાય, એમાં કાંઈ નવી વાત નથી. પણ સૌથી આ મોટી ને સ્થૂળ ભૂલ અને અનંતકાળમાં એક ભૂલો હોય તો આ જગ્યાએ ભૂલો છે. સત્પુરુષને ઓળખ્યા નથી ને એની આજ્ઞામાં રહ્યો નથી. આજ્ઞાનો ભાવ એટલે એના માર્ગે એ કઈ પ્રમાણે ચાલવું છે. એક દ્રઢ નિર્ધાર. એટલે અમે સુભાગભાઈના પરિવારને પત્ર એ લખ્યો કે શ્રી સુભાગની મુમુક્ષુ દશા અને જ્ઞાનીના માર્ગે ચાલવાનો તેમનો અદ્ભુત નિશ્ચય અમને વારંવાર યાદ આવે છે. ઠીક, એમના મૃત્યુ પછી આવી રીતે યાદ કર્યા છે, એમના ગુણથી યાદ કર્યા ને. તો કે એમની મુમુક્ષુતા, મુમુક્ષુતા એટલે શું? આત્મકલ્યાણ કરી લેવું છે જીવનમાં. જીવનમાં હવે બીજું કોઈ મારું ધ્યેય નથી. ઘણું આવ્યું ને ઘણું ગયું સંયોગોમાં. શું એમાં ક્યાંય સુખ મળ્યું નહીં એટલે નક્કી કરી, અનુભવથી નક્કી કરી લીધું કે સંસારમાં ક્યાંય સુખ નથી. હવે એક આત્મકલ્યાણ કરી લેવા જેવું છે. એક એની મુમુક્ષુતા. અને એ મુમુક્ષુતામાં આવ્યા પછી સ્વચ્છંદે નહીં ચાલવું. શું પોતાની ઈચ્છાએ નહીં ચાલવું. રેખડ્યો છે એ પોતાની ઈચ્છાએ રેખડ્યો છે. જ્ઞાનીના માર્ગે ચાલવાનો અદ્ભુત નિશ્ચય હતો એનો. શું નિશ્ચય હતો એમનો લીધો. ઠીક, કેટલે ઊંડે જઈને નક્કી કર્યું છે એમની યોગ્યતાને. અદભુત નિશ્ચય હતો. તરી ગયા, કાંઈ શાસ્ત્રો વાંચ્યા, સિદ્ધાંત શાસ્ત્રો પ્રવચનો સાંભળ્યા નહીં, તરી ગયા. આ એક કારણ છે તરી ગયા, કેમ કે એ બીજ છે, બીજું બધું બીજ નથી. શાસ્ત્રો વાંચવા ને તત્વજ્ઞાન શીખવા એ કોઈ બીજ નથી, એ બધું અનંતવાર કર્યું છે. એમ નિયમ સંયમ સૌ શાસ્ત્ર કે નહીં ધારી એ બધું અનંતવાર કર્યું છે. બીજ વાગ્યું નથી. બધું આવી ગયું, બધા શાસ્ત્રો આવી ગયા. એટલે એમનું સમ્યક્ત્વ ઓળખાવું. શું એમ સમ્યક્ત્વ દશાનો, સંકેત દશાની ઓળખાણ થવી એમ વાત છે. શું શું કે છે, હું કેટલું કરે, સમ્યક દર્શનના 8 અંગ પાળે છે, 25 દોષ કયા તેને ટાળે છે, અને સંવેગાદી જે 5 ગુણ કયા તેને પણ ધારણ કરે છે. પરંતુ જેમ બીજ વાયવા વિના ખેતીના બધા સાધન નકામા છે. શું બીજ નથી વાયવું. તેમ સત્ય શ્રદ્ધાન થયા વિના સમ્યક દર્શન થતું નથી. પછી સાચું શ્રદ્ધાન થાય, નિર્મળતા એટલી આવે છે. શું જ્યારે જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવાનો નિર્ધાર કરે છે ત્યારે એને નિર્મળતા આવે છે. એ નિર્મળતા એને લઈને એને પોતાના સ્વભાવનું ભાવભાષણ થાય છે. એ સાચું તત્વ શ્રદ્ધાન થયું, સત્ય તત્વ શ્રદ્ધાન થયું, ભાવભાષણ થયું. તે મૂળ ચીજ બીજી છે અંદરમાં, એમ કેવું છે. આ બધું કરવા છતાં એમ સમય દ્રષ્ટિ નથી, વિરુદ્ધ ન હોય, શું છતાં ક્યાંય અતિચાર દોષ લાગી જાય તો મનમાં દુઃખ છે કે એનું નિવારણ એ કરી લે. શ્રી પંચાસ્તિકાય ની વ્યાખ્યામાં જો ત્રીજું શાસ્ત્ર લીધું, સમયસાર, પ્રવચન સાર ને પંચાસ્તિકાય, ત્રણેયમાં આ વાત કરે છે. કુંકુંડાચાર્ય આ વાત કરે છે. ટોડરમલજી કહે છે હું કહું છું એમ નહીં, આ વાત તો કુંકુંડાચાર્ય એમના ત્રણ ત્રણ મુખ્ય શાસ્ત્રોમાં કરે છે. શું અંતમાં કહે છે કે જ્યાં વ્યવહારાભાસવાળાનું વર્ણન કર્યું છે ત્યાં પણ એવું જ કથન કર્યું છે. શું ત્યાં પણ એવું કથન કર્યું છે. છેલ્લે 169-170 ગાથામાં આવે છે. એ પ્રમાણે તેમને સમ્યક દર્શન અર્થે સાધન કરવા છતાં પણ સમ્યક દર્શન થતું નથી. આ બહુ મહત્વનો વિષય લીધો છે એમણે, કે સાધન સમ્યક દર્શન અર્થે ના કરે અને છતાં સમ્યક દર્શન ન થાય તો રહી શું જાય છે એ તો નક્કી કર, કે કાંઈક રહી જાય છે અને ખાસ વાત રહી જાય છે. આ વસ્તુ જ્યાં સુધી ધ્યાનમાં ન આવે ત્યાં સુધી બાહ્ય સાધનમાં આટા માર્યા જ કરે, આટા માર્યા જ કરે. શાસ્ત્ર વાંચે ને સાંભળે ને તત્વચર્ચા ને બીજું ત્રીજું, મૂળ વસ્તુ ઉપર ધ્યાન જતું નથી. બીજ વાયવું નથી એટલે તો સ્વરૂપના ભાવ ભાષણને બીજ જ્ઞાન કીધું છે. એ શબ્દ રહી ગયો. ઓળખાણ, નિશ્ચય, ભાવ ભાષણ, અસ્તિત્વ ગ્રહણ, શું અને બીજ જ્ઞાન, એને બીજ જ્ઞાન કીધું છે. શું સમ્યક જ્ઞાનનું બીજભૂત જ્ઞાન એને બીજ જ્ઞાન કહેવામાં આવ્યું છે. સૌભાગભાઈ નું બીજ જ્ઞાન ઉપર લક્ષ હતું, બીજ જ્ઞાન આ પુરુષ થી મને મળશે. ઓળખી લીધા એટલે બીજ નું બીજ તો આવી ગયું. ગોટલી નથી વાવતા, વાવે છે ગોટલો. પણ અંકુર ફૂટે ગોટલી માંથી, ગોટલું તો ઉપર નું છોતરું છે. સાતમો અધ્યાય તો બહુ પ્રિય હતો એમને, હાથે લખી લીધો હતો. તે દિવસ શાસ્ત્રો મળતા નતા, પ્રિન્ટિંગ પ્રેસ ની એટલી વ્યવસ્થા નહોતી. એક નકલ હોય તો ગામે ગામ ફરીને બધા વાંચે. આ ગામમાં પાછા જ મુકશો હોય એ સ્વાધ્યાય કરી લે, પછી બીજા ગામ મોકલે, ભાઈ હવે તમે વાંચજો. બધા એકને એક પુસ્તક ફેરવવું પડે. એમને એમ થયું કે આ પુસ્તક તો કોઈનું છે, શું તો એને પાછું આપી દેવું જોઈએ આપણે, કેમ કે પુસ્તકો મળતા નથી. પુસ્તકની કિંમત હતી તેથી પોતે હાથમાં અધિકાર હાથે લખી લીધો હતો પેન્સિલથી. તેથી બોલ પેન ને ફાઉન્ટેન પેન નહોતી, પેન્સિલથી લખી લીધો હતો. ઠીક, મહત્વ છે આ વિષયનો. શાસ્ત્ર અભ્યાસ કરે, સાત તત્વોનો અભ્યાસ કરે અને અયથાર્થતા થઈ જાય એનું શું કરવું, યથાર્થતા કેમ આવે? પહેલેથી એવું પડ્યું છે કે ભાવ ભાષણ થવું જોઈએ. પ્રવચનમાં બહુ કહેતા ગુરુદેવ, એમ સાંભળી લ્યો એમ કામ ન આવે, ભાવ ભાસવો જોઈએ એમ કે, ભાવ ભાસવો જોઈએ અંદરમાં. શું એમ કેતા, હા પકડાય છે, ભાવ ભાસવો જોઈએ એમ કે. અને ભાવ ભાષણમાં તો આમાં લીધું છે, 600 નંબરના વચના વ્રતમાં એ વાત લીધી છે, પરમાગુણ સાર છે ને. રોટલીનો જેમ લોટ કેળવવો જોઈએ. જેમ રોટલીના લોટને કેળવે છે તેમ એણે આત્માને જ્ઞાનથી કેળવવો જોઈએ, એને ભાવ ભાષણ થવું જોઈએ. આ શબ્દ વાપરે છે 600માં. ભગવાન કહે છે માટે નહીં, ગુરુ કહે છે માટે નહીં, મને જેમ ભાષે છે એમ. ભાષે છે એટલે લાગે છે, ફીલ થાય છે. મૂળ માર્ગ વેદનથી ઉપર શરૂ થાય છે, ફીલિંગથી શરૂ થાય છે. જાણવા માત્ર છે ને, ભગવાન કહે છે માટે નહીં, પણ એને પોતાને ભાવ ભાસવો જોઈએ. ફરીને પાછું કીધું કે હું આવો મહિમાવંત ચૈતન્ય પદાર્થ છું, એ ભાવ ભાસના સન્મુખ આવે છે. એની સન્મુખ થવાથી સંસારના દુઃખથી છુટકારો થશે એમ ભાસવું જોઈએ. જે છુટકારાનો એટલે મુક્તિના માર્ગનો ઈલાજ પણ ભાસવો જોઈએ, અને એ સ્વસન્મુખતામાં આવીને ભાસવો જોઈએ. કારણ કે સ્વસન્મુખ થયા વિના ભાસણ આવતું નથી, અથવા મુક્તિનો માર્ગ પણ સમજાતો નથી. તમે બોમ્બ ફૂટેલો જોયો નથી, વાતો સાંભળી છે અને ફોટા જોયા છે, બહુ બહુ તો અનુભવ કર્યો છે. પણ હવે તમે ક્યાંક ગયા સ્ટેશન ઉપર, બેંકમાં, એરોડ્રામ, ક્યાંક જાહેર જગ્યાએ, અને અફવા આવી કે આ મકાનમાં કોઈ બોમ્બ મૂક્યો છે, બધા ભાગી જાજો, અહીંથી કોઈ રહેતા નહીં. હે, કેવો ભાવ પાસે છે?
હે,
જાણે હમણાં ફૂટશે ને હમણાં મરી જઈશ, મુઠ્ઠીઓ વાળીને ભાગે. હે, તપાસ કરે ના, હું તપાસ કર્યા વગર નહીં માનું એમ કે ક્યાં પીડ્યો છે મને દેખાડો, પછી હું ભાગીશ, એ પહેલા નહીં ભાગું એમ કે. હે, નક્કી થયા વગર કેમ આપણે ભાગીએ? ક્યાં પીડ્યો છે જરાક જોઈ લઈએ એમ કે છે. જાણે કોઈ હાચેન મૂક્યો છે ને હમણાં ફૂટશે, અફવા આવી હોય તો તે ભાવ ભાસે છે કે નથી ભાસતો? હા, આત્મબુદ્ધિ છે ત્યાં, શરીર જ આત્મા છે, શરીર નથી એને તો આત્મા છે, શરીર છે એ આત્મા છે, ત્યાં આત્માને બચાવવા ભાગે છે. એવું છે, ભાવ ભાષણ શું છે એને લાગી આવે, શું ભાષે એટલે લાગે, ફીલ થાય, એનું નામ ભાવ ભાષણ છે. જેમ બીજ વાવ્યા વિના ખેતીના બધા સાધન કરવા છતાં પણ અન્ન થતું નથી, તેમ સત્ય તત્વ શ્રદ્ધાન થયા વિના સમ્યક દર્શન થતું નથી. શ્રી પંચ્યાસી કાયની વ્યાખ્યામાં ના અંતમાં જ્યાં વ્યવહાર આભાસવાળાનું વર્ણન કર્યું છે, ત્યાં પણ એવું જ કથન કર્યું છે. એ પ્રમાણે તેને સમ્યક દર્શન અર્થે સાધન કરવા છતાં પણ સમ્યક દર્શન થતું નથી. એ સમ્યક દર્શનના સાત તત્વના શ્રદ્ધાની યથાર્થતા લીધી, એ પણ જ્ઞાન પ્રધાન વાત કરી છે. જ્ઞાન પ્રધાન પ્રતીતિ આવે, વિશ્વાસ આવે એની વાત કરી છે. કેમ કે શ્રદ્ધાનમાં નવું ભેદ નથી, શ્રદ્ધાનનો વિષય તો એક અભેદ શુદ્ધાત્મા જ છે. હવે સમ્યક જ્ઞાન અર્થે થતી પ્રવૃત્તિમાં અયથાર્થતા કહે છે, વિશેષ થોડો જ્ઞાન પ્રધાનતાથી જ્ઞાનની વાત કરે છે. ઓલી જ્ઞાન પ્રધાનતાથી શ્રદ્ધાની વાત કરી હતી, હવે જ્ઞાન પ્રધાનતાથી જ્ઞાનની વાત કરે છે. શાસ્ત્રમાં સમ્યક જ્ઞાન માટે શાસ્ત્ર અભ્યાસ કરવાથી સમ્યક જ્ઞાન થવાનું કહ્યું છે. શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ત્રણેય બોલ લેશે, પછી ચારિત્રની વાત કરશે. શું કે ભાઈ, શાસ્ત્રમાં તો એમ કીધું હું કે શાસ્ત્ર અભ્યાસ કરવો, જ્ઞાનાભ્યાસ કરવો, આગમનો અભ્યાસ કરવો, શું તો સમ્યક જ્ઞાન થાય. તેથી પોતે શાસ્ત્ર અભ્યાસમાં તત્પર રહે છે, માટે રોજ શાસ્ત્રનો અભ્યાસ કરે છે. ત્યાં શીખવું, શીખવવું, પોતે શીખે પણ છે, બીજાને શીખવે પણ છે. યાદ કરવું, સ્મૃત સ્મરણમાં રાખવું, સ્મૃતિમાં રાખવું, અહીંયા આમ કીધું છે, અહીંયા આમ કીધું છે, આ ગાથામાં આમ કીધું છે વગેરે. વાંચવું, શું શાસ્ત્રનું વાંચન કરવું, ભણવું, શું અને એનું વારંવાર વાંચીને ભણતર કરવું, ઇત્યાદિ ક્રિયામાં તો ઉપયોગને રમાવે છે. આ પ્રમાણે ઉપયોગનો વ્યાપાર તો કરે છે, પરંતુ તેના પ્રયોજન ઉપર દ્રષ્ટિ નથી. જુઓ, આ બહુ મહત્વની વાત કરી. અનુભવમાંથી કેટલી વાતો નીકળે છે ટુડરમલજી સાહેબ, કે શાસ્ત્રનો અભ્યાસ અમે આટલા બધા વર્ષો સુધી કર્યો, છતાં અમને કેમ સમ્યક જ્ઞાન ન થયું, કે મારું પ્રયોજન ક્યાં આવ્યું, એનું દ્રષ્ટિને લક્ષ્ય નથી રાખ્યું. કે આ બધી વાતમાં મને લાગુ પડે એવી વાત કઈ આવી? શું ઘણી વખત બહાર જઈએ તો કે ભાઈ શું વાંચવું, શું સ્વાધ્યાય કેનો કરવો છે, તો કે સમયસાર નો કરવો છે. ઠીક, કઈ વાંધો નહીં. કઈ ગાથા લેશો, તો કે ઊંચામાં ઊંચી લ્યો. ઠીક ભાઈ, ગાથાનો વિષય વર્તમાન ભૂમિકામાં તમને લાગવું પડે છે કે નથી પડતો? શું 144મી ગાથા લ્યો, બહુ સરસ છે. પક્ષાંતિ ક્રાંત થવાની, હજી પક્ષ નો બદલો હોય, હજી તો વ્યવહાર નિર્ણય પક્ષ છૂટીને નિશ્ચયના પક્ષમાં યથાર્થ પ્રકારે આવ્યો ન હોય, અયથાર્થ પ્રકારે આવ્યો હોય તો એનું ઈ છે તો પાછું. શું અને પક્ષાંતિ ક્રાંત થવાની વાત સંભળાવો, અમારી અહીં સાંભળવું છે. બહુ બહુ મજા આવે છે એમાં, બહુ સારી ગાથા, બહુ સુખ સમજુ છે એમ. એનો અર્થ શું થાય છે, એનો મહિમા આવે, એ સારી વાત છે. સમજવાની બુદ્ધિ થાય એ વાત પણ સારી વાત છે, પણ મારું પ્રયોજન આયા છે કે નહીં એ વાતનું દુર્લક્ષ થઈને એ જો સાંભળવામાં આવે ને મહિમા કરવામાં આવે તો એનું કાંઈ કાર્યકારીપણું નથી. આમ છે, અત્યારે વર્તમાન ભૂમિકામાં હું ક્યાં ઊભો છું ને અહીંથી એક ડગલું કેવી રીતે આગળ વધુ, આ એકદમ પ્રયોજનભૂત છે. બાકી ક્યાંય તત્વના શ્રદ્ધાનમાં ને સમજણમાં ને ન્યાયમાં ભૂલ ન રહીએ એ બધું પ્રયોજનવાળું છે. શું પણ અત્યારે યોગ્યતામાં શું પ્રયોજનવાળું છે, સમજણમાં શું પ્રયોજનવાળું છે, નજીકનું પ્રયોજન શું છે, દૂરનું પ્રયોજન શું છે, આ વિષય ઉપર ધ્યાન ન હોય તો એમ ને એમ ઘડિયાળ ભૂખી જાય એવું થાય. પરંતુ તેના પ્રયોજન ઉપર દ્રષ્ટિ નથી, તેના એટલે પોતાના પ્રયોજન ઉપર દ્રષ્ટિ નથી અથવા લક્ષ્ય નથી. દ્રષ્ટિ નથી એટલે અહીંયા લક્ષ્ય નથી, ધ્યાન નથી, જાગૃતિ નથી, સાવધાની નથી, કાળજી નથી. આમ લઈ લેવું. આ ઉપદેશમાં જો પ્રયોજન એટલે શું ચોખ્ખું કરે છે, આ ઉપદેશમાં અત્યારે મને કાર્યકારી શું છે, શું આ ઉપદેશમાં મને અત્યારે કાર્યકારી શું છે, તેમ ધ્યાન તેમ કાળજી રાખવાનો અભિપ્રાય નથી. એ જે કાળજી રાખવી જોઈએ એ વાત એના અભિપ્રાયનો દોષ છે. હજી તો પછી દશામાં ક્યાંથી આવે, મૂળ અભિપ્રાયમાં જ એ વાત નથી, તે અભિપ્રાય નથી. સ્વયં શાસ્ત્રાભ્યાસ કરીને અન્યને ઉપદેશ આપવાનો અભિપ્રાય રાખે છે, મોટાભાગે આ દશા થાય છે કે પોતે આચાર્ય થઈ જાય છે. શું કરે છે, થોડુંક શાસ્ત્ર વાંચે, થોડીક સમજણ આવે અને આચાર્ય થઈ જાય. આમ કરાય ને આમ ન કરાય, તમે આમ કરો ને આમ ન કરો, તમે આમ કરો ને આમ ન કરો, બીજાને કેવી રીતે કહેવું, પોતે સમજો છે એ બીજાને કહેવું, એની મુખ્યતામાં આવી જાય છે. એમાં માન કસાય મુખ્ય છે, પણ એમાં મિથ્યાત પણ દ્રઢ થાય છે, દર્શનમાં પણ દ્રઢ થાય છે. હા, સ્વચ્છંદ ઘણો ઘણો સ્વચ્છંદ સ્વચ્છંદ કામ કરે છે ને, ઘણો સ્વચ્છંદ કામ કરે છે. હા, તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, શું મારે શું કરવું એ વાત પછી એમાં ચૂકી જવાય છે. સ્વયં શાસ્ત્રાભ્યાસ કરીને અન્યને ઉપદેશ આપવાનો અભિપ્રાય રાખે છે, અને ઘણા જેવો ઉપદેશ માને ત્યાં પોતે સંતુષ્ટ થાય છે. આને ફાયદો થયો, આને વાત કરવાથી આને ફાયદો થયો, મારા વાંચનથી ઘણાને ફાયદો થયો છે, ઘણો મારા વાંચનથી ઘણાનો ઘણો પ્રચાર થયો છે. શું બીજાને ઉપદેશ આપીને પોતે સંતુષ્ટ થાય છે, બીજા એનો ઉપદેશ માને એટલે સ્વીકારે, હા ભાઈ બહુ સરસ તમે સમજાવો, તમે બહુ સરસ અમને સમજાવો છો, એનો સંતોષ એને ચડે. આ વક્તાને દુર્ગુણ થયા વગર રહીએ એને. શું કૃપાળુદેવ બહુ સાવધાન છે આ બાબતમાં. એ લખે છે કે તમને ગાંધીજીને જ બનતા સુધી લીધું છે તેવા કોઈ, કે તમે એમ કે અમારી વાત સાંભળો છો અથવા અમને માન્ય કરો છો કે અમારા પ્રત્યે તમને શ્રદ્ધા ને વિશ્વાસ છે માટે અમને પ્રમોદનું કારણ નથી. પહેલાં એમ લખ્યું છે કે તમારો પત્ર વાંચતા પ્રમોદ થયો, પણ તે પ્રમોદ એટલા ખાતર થયો નથી કે તમે અમારી વાત કે સૂક્ષ્મતા લીધી છે. વાત ઉપર તબકે જુઓ તો એમાં બે વાત નો દેખાય, એક જ દેખાય, પણ છે બે વાત જુદી. શું ગુરુદેવ આવી એક વાર પ્રવચનમાં બહુ સરસ વાત કરી, બહુ સૂક્ષ્મ વાત લીધી, કે પોતે વાંચન કરે અને બીજાને એ વાંચન સમજી અને પ્રમોદ થાય, એ રાજી થાય, એના રાજીપાનો જો પોતાને રાજીપો થાય તો નુકસાન થાય. ઠીક ગુરુદેવ પોતાની ભાષામાં પણ વાત એ જ કરે, એ પોઈન્ટ જ છે એમાં, કે મારી વાત સાંભળીને તું રાજી થયો અને તું રાજી થયો માટે હું રાજી થયો, ખોટું કર્યું, બહુ ખોટું કર્યું. એમ થવાની જરૂર નહોતી. એને સત્ય રૂચ્યું એ સારી વાત છે. શું પણ મારી વાત સાંભળીને રાજી થયો માટે હું રાજી થઈ જાઉં, બહુ મોટી ભૂલ થઈ જાય. એવી એવી બધી સૂક્ષ્મ પરિસ્થિતિ છે આમાં. ધર્મની વાતો કરવી બરાબર છે, પણ ધર્મની વાતો આપણે સાંભળીને બીજો કોઈ રાજી થાય અને એના એમ એનાથી આપણે રાજી થઈ જઈએ પાછા તો ભૂલ થાય. હા એ રાજી થયો શું કરવા થયો, કે એને આ માર્ગ ગમ્યો માટે રાજી થયો, તો એને માર્ગ ગમ્યો એના માટે તને રાજી પાવે એનો વાંધો નથી, પણ મારી વાતથી એ રાજી થયો એનો જો રાજી પાવે તો આખી વાત ફરી જાય છે, બીજી થઈ જાય છે. હા હા વાત આખી ફરી જાય છે. શું બહુ વાતો સૂક્ષ્મ માર્ગ છે, આવી ભૂલ થઈ જાય. રાજી પણ ન દેખાણો હોય તો શરમાવીને પણ પછી બોલો મોઢે મોઢ તો કેમ કે તમારું વાંચન મને કઈ ઠકાણા વગર નું લાગ્યું એવું થોડું કે. માર્ગ તો સ્વપર કલ્યાણક છે, નહીતર સ્વપર અકલ્યાણક થઈ જાય. કાં સ્વપર કલ્યાણક થાય જો યથાર્થતા હોય તો, અયથાર્થતા હોય તો સ્વપર અકલ્યાણક થઈ જાય. શું કે છે, એમને પોઈન્ટ પકડ્યો છે ફોડરમૂળજી. આ વાત ઘણા જીવો પોતાનો ઉપદેશ માને ત્યાં પોતે સંતુષ્ટ થાય છે, પણ જ્ઞાનાભ્યાસ તો પોતાને અર્થે કરવામાં આવે છે, બીજા માટે જ્ઞાનાભ્યાસ નથી કરવો, પોતાને માટે જ્ઞાનાભ્યાસ કરવો છે. તથા અવસર પામીને એટલે પ્રસંગોપાત પરનું પણ ભલું થતું હોય તો ઘરનું પણ ભલું કરે, કોઈને હિતમાં હિતનું કારણ થતું હોય તો એમાં કઈ બાધા કરવાનો કારણ નથી. પણ એ વાત મુખ્ય નથી, એ વાત ગૌણ છે. તથા કોઈ ઉપદેશ ન સાંભળે તો ન સાંભળો, પોતે શા માટે વિષાદ કરે? આ તો અમને અહીંયા વ્યાખ્યાન કરવા દેતા નથી, વાંચન કરવા દેતા નથી, એનો ઝઘડો. ન સાંભળે તો ન સાંભળો, તું શું કરવા એનો ખેદ કરે છો? હમણાં ઇન્દ્રવદનભાઈ નો પત્ર આવ્યો હતો, એમાં એમણે વાત કરી કે ભાઈ જો દેશના લબ્ધિ જ્ઞાની સિવાય મળતી નથી તો પછી આ પંડિતોના વ્યાખ્યાનો મારે શું કરવા, સાંભળવા? ઠીક, પત્ર લખીને પ્રશ્ન પૂછાયો હતો. વાત એમ છે કે દેશના લબ્ધિ તો જ્ઞાની સિવાય ન જ મળે, એ સિદ્ધાંતો ત્રણેય કાળે અફર છે. પણ પંડિતોના વ્યાખ્યાન કરવાની પદ્ધતિ છે ને, એ પદ્ધતિ ખરેખર હવે બદલવા જેવી છે. ભેગા થઈને સત્સંગ કરવા જેવો છે. જ્ઞાનીઓની અને ગુરુની આજ્ઞા એવી અવશ્ય છે કે મુમુક્ષુએ સાથે મળીને સમૂહમાં મળીને સત્સંગ કરવો. પણ સત્સંગ કરવો એનો અર્થ એમ નથી કે એક જો ઉપદેશક થઈ જાય અને બીજા એનો ઉપદેશ સાંભળે, એવી વાત નથી. એની અંદર ગુરુદેવની વાત જુદી હતી. ગુરુદેવ આમ કરતા હતા માટે હવે આપણે આમ કરો, એમ કાંઈ બધા ગુરુદેવ થઈ જાય હે તો એ કાંઈ ચાલે એવું નથી, થઈ શકાય એવું નથી. ચાલે એવું નથી એટલે એમ થઈ શકાય એવું નથી. ગુરુદેવના પગરખામાં આપણો પગ ગરે એવું નથી. ગુરુદેવ તો એક ઉપદેશક પુરુષ હતા, તીર્થંકર દ્રવ્યતા એટલે એક એ દ્રવ્ય જ ઉપદેશક પુરુષ નો હતો. બધા ઉપદેશક થઈ જાય છઠ્ઠા ગુણ સ્થાન પહેલા તો ના પાડી છે કૃપાળુદેવ, છઠ્ઠા ગુણ સ્થાન પહેલા ઉપદેશક પદ નથી. જ્ઞાન થાય ચોથા પાંચમા ગુણ સ્થાને તો માર્ગ ચીંધે, માર્ગ જોયો એ માર્ગ ચીંધી શકે, ઉપદેશક બનીને નહીં. એ પોતે સત્સંગને ઈચ્છે છે, સત્સંગ કરીએ આવો તો આપણે તો આપણે તો ત્યાં શું છે, પદ્ધતિ આવી થઈ ગઈ છે, ઉપદેશની પદ્ધતિ થઈ ગઈ છે. પણ એ પદ્ધતિ જોખમ બહુ છે, પદ્ધતિમાં જોખમ ઘણું છે. સત્સંગ કરો, સાથે મળીને સત્સંગ કરો. હે મલાડમાં કરી હતી, બધા ખળભળી ગયા હતા કે શું કે છે. મંચ ઉપરથી કરી હતી મલાડની પ્રતિષ્ઠામાં, બધા કાર્યકર્તાઓ બધા છણમણ છણમણ કરવા મને, આવું આ શું કે છે, આવું શું કે છે, બહુ જ આ સમજવા જેવું છે. ગુરુદેવની નકલ કરે અને ગુરુદેવથી એ કાંઈ કામ થઈ જાય એવું નથી, બહુ જોખમ છે. જવાબદારી તો ઘણી છે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરવામાં તો બહુ જ જવાબદારી છે. શું કહે છે કે જ્ઞાનાભ્યાસ તો જ પોતાના અર્થે કરવામાં આવે, તથા અવસર પામીને પરનું ભલું પણ થતું હોય તો પરનું ભલું પણ કરે. તથા કોઈ ઉપદેશ સાંભળે ન સાંભળે, તું શા માટે એનો ખેદ કરે છો, વિષાદ કરે છો? વિષાદ કરો છો એટલે તું કેમ દુઃખી થાય છે, તને શું કરવા એનું દુઃખ થાય છે? ઉપદેશ સંભળાવવાનો આગ્રહ શું? દાદરમાં હતું ને આપણે ભગવાનની ભાવિ તીર્થંકરની સ્થાપના, પછી મિક્સ પ્લેટફોર્મ હતું, વહીવટ હતો આ લોકો જયપુર તરફી લોકોના વહીવટ હતો. પણ એ ભાઈ સ્થાપના કરવી હોય તો કરો, પણ અમે કોઈના પ્રવચન નહીં કરવા દઈ. એ વખતે દાદરમાં કોઈ સંગઠ તરફી પ્રવચનો કરવાનું બંધ હતું, ત્યાંથી આવતા હતા, જયપુરથી આવતા હતા. એમ સ્વરૂકીર્તિ ભગવાન ભાવિ તીર્થંકરની સ્થાપના એટલે ગ્રુપ બધું સંગઠનું ભેગું થાય, તો કે એક શરત કોઈના પ્રવચન નહીં થાય કે ભગવાન ની સ્થાપના કરવી હોય તો અમને વિરોધ નથી. પ્રસંગ ચાલ્યો, હું ત્યાં જવાનું છું. ભલે ભાઈ તમારા પ્રવચનો નહીં, પણ આપણે કઈ ઉપદેશક થોડા છે, તો ઉપદેશ કરવા ઉપદેશક હોય અને એમ થાય કે આ ઉપદેશ કેમ નથી સાંભળતા. ઉપદેશક બનીને ક્યાંય જવું નહીં. આ તો ઉત્સવ છે, સ્થાપનાનો, ભગવાનની સ્થાપનાનો ઉત્સવ છે, તો ઉત્સવ મનાવવા જાઓ તમે. એમાં મારો ઉપદેશ ચાલવો જોઈએ એ વાત ક્યાંથી ક્યાંથી આવી? ઉપદેશક થોડા છે. વિદ્વાને પૂછ્યું, ભાઈ તમારા પ્રવચન નથી, પણ એ ઉપદેશક પણ હોય એમાંથી તકલીફ ઊભી થાય. કીધું માનસિક તકલીફ થાય છે, વાંચનકાર થાય અને એનું વાંચન ન રાખે તો માનસિક તકલીફ થાય છે, એ ન થવી જોઈએ. એમ કહો અવસર મળે, પોતાનું ભલું કરતાં કરતાં કોઈના ભલામાં નિમિત્ત થતો હોય તો થાવ, એનો કાંઈ વાંધો નથી. પણ કોઈ ન સાંભળે માટે એનો ખેદ કરવો, એનું દુઃખ લાગવું, એ તો એક વિપર્યાસ છે. વિપર્યાસ સિવાય બીજું કાંઈ નથી. આ સમ્ય જ્ઞાન થવામાં આ બધું નડે છે એમ કે છે. સમ્ય જ્ઞાન થવામાં આ બધા અવરોધ છે. શાસ્ત્રનો ભાવ જાણીને પોતાનું ભલું કરવું, ઠીક, શાસ્ત્રનો ભાવ જાણીને પોતાનું ભલું કરવું મુખ્ય કામ આ છે. એટલા માટે શાસ્ત્ર અધ્યયન છે, કોઈને સંભળાવવા ને સમજાવવા માટે નહીં. ગુરુદેવ કહેતા, ભાઈ બાપુ ઘણા ગઢ ઓળંગ્યા પછી સમ્યક દર્શન થાય છે. પાત્રતાના ઘણા ગઢ ઓળંગવા પડે. લીધું છે આમાં 85માં કે પરમાગમ સારમાં છે. લાયકાત ઘણી જોઈએ, ઘણા ગઢ ઓળંગવા જોઈએ પછી સમ્યક દર્શન થાય છે. વળી શાસ્ત્ર અભ્યાસમાં પણ કેટલાક તો વ્યાકરણ, ન્યાય, કાવ્ય આદિ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. કેટલાક વ્યાકરણમાં પારંગત થઈ જાય. એક એક વાતમાં આનું વ્યાકરણ શું છે, આ વચનનું વ્યાકરણ શું છે એ ખોલવા બેસી જાય. તો કોઈ ન્યાય, ન્યાયશાસ્ત્રો ભણીને ન્યાય અલંકાર થઈ જાય. શું ઉપાધિ મળે? ન્યાય અલંકાર. શાસ્ત્રી ફલાણા શાસ્ત્રી ન્યાય અલંકાર, ન્યાયના શાસ્ત્રો વાંચીને. કાવ્યાદિ શાસ્ત્રોનો ઘણો અભ્યાસ કરે છે. શું કવિ થઈ જાય? શું કાવ્ય હો, કાવ્ય તીર્થ, એને કાવ્ય તીર્થની ઉપાધિ મળે, કવિ થઈ જાય, ઘણા પદો રચે. પણ એ તો લોકમાં પંડિતતા પ્રગટ કરવાના કારણ છે. ઠીક, કાઢી નાખ્યું. એ તો હવે પંડિતાય વધારવાનું કારણ છે, એમાં કઈ જ્ઞાન મળવાનું કારણ નથી. એમાં આત્મહિતનું નિરૂપણ તો નથી. શું? પંડિત થવાનું કારણ છે પણ આત્મહિતનું એમાં કારણ નથી. ચોખ્ખું લખ્યું છે મોટા અક્ષરે. એનું પ્રયોજન તો એટલું જ છે. વળી પાછું કોઈ જગ્યા આવે, પોતે લીધું છે, કોઈ વક્તા હોય, ન્યાયનો જાણકાર હોય, વ્યાકરણનો જાણકાર હોય, શું તો વિશેષ શોભે એમ કરીને લીધું છે પોતે પહેલા અધિકારમાં, એના એના સમર્થનમાં લે છે. કે એવું બધું શીખવાનું પ્રયોજન તો એટલું છે કે પોતાની બુદ્ધિ ઘણી હોય, પ્રયોજન સાધવા ઉપરાંત સરપ્લસ ઇન્ટેલિજન્સ, શું પ્રયોજન સાધતો હોય એ ઉપરાંત વધારાની બુદ્ધિ હોય, સૂક્ષ્મ હોય, શું તો તેનો થોડો ઘણો અભ્યાસ કરી, શું કેટલો પોતાના ક્ષોભસમ અનુસાર થોડો ઘણો અભ્યાસ કરી પછી, અથવા પછી એટલે મુખ્યત્વે આત્મહિત સાધક શાસ્ત્રનો અભ્યાસ કરવો. પોતાનું પ્રયોજન અને આત્મહિત થાય એવું શાસ્ત્ર પસંદ કરીને એનો અભ્યાસ કરવો. બીજું બેનશ્રીને કોઈ પ્રશ્ન પૂછ્યો છે કે શું કરવું, શું વાંચવું, કે શું સાંભળવું, કે શું ચર્ચા કરવી, આ બધા પ્રવૃત્તિ જુદી જુદીમાં કરવું શું, તો કે જેનાથી પોતાનું આત્મહિત સધાય અથવા પોતાનો આત્મ સ્વરૂપનો રસ ને રુચિ પોષાય એવો ગ્રંથ, એવા વચનો વાંચવા, એવું શ્રવણ કરવું, એવી ચર્ચા કરવી, કે ચિંતન કરવું, ફલાણું કરવું, શું કરવું, અમારે મનન કરવું, તો કે આ કરવું એવો આમાં નિયમ નથી. તને શેનાથી, તારી યોગ્યતામાં શેનાથી તારો રસ પોસાય છે એ કરજે. બીજાની નકલ કરીશ
નહીં.
એનું પ્રયોજન તો એટલું છે કે પોતાની બુદ્ધિ ઘણી હોય તો તેનો થોડો ઘણો અભ્યાસ કરી પછી આત્મસાધક શાસ્ત્રોનો અભ્યાસ કરવો, પણ જો થોડી બુદ્ધિ હોય તો, ક્ષોભ સમોછો હોય તો કેવળ આત્મહિત સાધક સુગમ શાસ્ત્રોનો જ અભ્યાસ. આત્મહિત સાધક ખરા, પણ કેવા? સુગમ હોય એવા શાસ્ત્રોનો. પાછા અઘરા અઘરા પકડી તું બેસી જા, આ શાસ્ત્ર બહુ ઊંચું છે, પણ તને સમજાય છે કે નહીં? એ સીધી વાત છે. સમયસર ઊંચું શાસ્ત્ર છે. ગુરુદેવે ઘણી વાર પ્રવચન કર્યું, તો ગુરુદેવે સમજાવ્યું તો આટલું સહેલું થયું છે. નહીતર એ શાસ્ત્રો સમજવું પોતાની મળે એ કઈ સહેલી વાત નથી. પ્રવચનો સુગમ શાસ્ત્ર કહેવાય. અત્યારે તો પ્રવચનો સમજાવવા પડે એવી ભગવ લોકોનો ક્ષોભ છે. એ પ્રવચનો વાંચીને સમજાવવા પડે, સીધું તો ક્યાંથી સમજે? શું અને તે પણ થોડી બુદ્ધિ હોય તો સુગમ શાસ્ત્રો નો, આત્મહિત સાધક સુગમ શાસ્ત્રો નો જ અભ્યાસ કરવો. પરંતુ એ વ્યાકરણ આદિ નો જ અભ્યાસ કરતા કરતા આયુષ પૂરું થઈ જાય અને તત્વજ્ઞાનની પ્રાપ્તિ ન બને એમ તો ન કરવું. કવિતા શીખતા શીખતા, વ્યાકરણ શીખતા શીખતા, ન્યાય શીખતા શીખતા જિંદગી વહી જાય એવી રીતે શાસ્ત્રનો અભ્યાસ કરાય નહીં. એ વાત તો પોતાને થોડીક ઉખેડવી છે એટલે એ બધી વાત નાખી છે બધમાં. પછી પ્રશ્નો કરી કરીને એ વાતને ખોલવી છે. પ્રશ્નો એવું છે તો વ્યાકરણ આદિ નો અભ્યાસ ન કરવો જોઈએ? તમે વ્યાકરણ છોડી દેશો, કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ, આ વિશેષણ છે ને આ વિશેષ્ય છે, આ ક્રિયા છે ને આ કર્તા છે, બધું આ તો વ્યાકરણમાં આવે, એ વાત તમે મૂકી દેશો. ચાલો ઉત્તર કે એના અભ્યાસ વિના મહાન ગ્રંથો નો અર્થ ખુલતો નથી. મહાન ગ્રંથો નો અભ્યાસ કરવો હોય તો વ્યાકરણ નું જ્ઞાન પણ થોડું ઘણું પ્રયોજનભૂત હોવું જોઈએ. તેથી એનો પણ અભ્યાસ કરવો યોગ્ય છે, અથવા યથાશક્તિ અભ્યાસ એનો કરવો યોગ્ય છે, અથવા પ્રયોજનભૂત એનો અભ્યાસ કરવો યોગ્ય છે. આવે છે ને છઠ્ઠી ગાથામાં ગોમઠ સાર ની તો સંસ્કૃતમાં ટીકા લખી છે, સમ્ય જ્ઞાન ચંદ્રિકા લખી છે, તો જબરદસ્ત રૂપ સમતો. પણ એનો અભ્યાસ કેટલો કરવો કે પોતાનો જે પ્રયોજન સુધાય એના પ્રમાણમાં. સમયસારની છઠ્ઠી ગાથામાં મહાન ગ્રંથ છે કે સ્વરૂપ પ્રકાશનમાં કે પર પ્રકાશનમાં, પર પ્રકાશનમાં કે સ્વરૂપ પ્રકાશનમાં, કર્તા કર્મનું અનન્યપણું હોવાથી, કર્તા કર્મનું અનન્યપણું હોય, કર્તા કર્મ ન સમજાતું હોય કે કર્તા તે કોણ ને કર્મ તે શું, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ, વ્યાકરણમાં વિષય છે, તો મહાન ગ્રંથોનો ઉકેલ આવે નહીં. ઘણા એવા વચનો આવતા હોય છે તો એને પ્રયોજનભૂત હોય એટલો પણ વ્યાકરણનો અભ્યાસ થોડો રાખવો. આમાં છે ને એક પર્યાયના ષટકારકો એ વ્યાકરણનો વિષય છે, પર્યાયના ષટકારકો એ વ્યાકરણનો વિષય છે, અને વસ્તુના ષટકારકો એ પણ વ્યાકરણનો વિષય છે. પ્રશ્ન, મહાન ગ્રંથ એવા શા માટે બનાવ્યા કે જેનો અર્થ વ્યાકરણ આદિ વિના ન ખુલે? મહાન ગ્રંથો સરળ સુગમ ભાષામાં શું કરવાનો લખ્યા આચાર્યોએ? અમને બધાને સમજાય એવું લખવું જોઈએ ને કે ઠીક, પંડિતોને સમજાય એવું શું કરવા લખે છે? ભાષા વડે સુગમ રૂપ હિતોપદેશ કેમ ન લખ્યો? સુગમ રીતે ઉપદેશ મળે એવું શું કરવા ન કર્યું? ભાષા એવી વાત રાખતી હતી કે સાલા ગામડિયાને અભણને પણ સમજાય. તેમને કઈ પ્રયોજન તો હતું નહીં. શું લખનારને તો કઈ એવું પ્રયોજન નતો કે મારે અઘરું અઘરું લખવું. અમૃતચંદ્રાચાર્યની પ્રવચન સારની ભાષા જુઓ, બહુ અઘરી લાગે, ઘણી અઘરી લાગે. આવું કેમ અઘરું લખ્યું હશે? આવો પ્રશ્ન થાય ઘણાને. ઉત્તર: ભાષામાં પણ પ્રાકૃત સંસ્કૃત આદિના જ શબ્દો છે, પરંતુ તે અપભ્રંશ સહિત છે. ભાષામાં એટલે હિન્દી ભાષામાં, ગુજરાતી ભાષામાં પ્રકૃત સંસ્કૃત અને પ્રાકૃતના મૂળ શબ્દો છે. હું આ મને છે આવતું 413 ગાથામાં આવે છે. પાષંડી લિંગાણી માગધી, માગધી પ્રાકૃત શબ્દ છે. પાષંડ ઉપરથી પાખંડ શબ્દ આવ્યો. બાહ્ય દેખાવ છે એને માનવું એ તો પાખંડ ને માનવા જેવું છે એમ કે છે. લગ્ન થઈ જાય તો મુનિ તો કે પાખંડ છે. અથવા મૂળ ધર્મ ને માને ને એને ધર્મ ન હોય એને ધર્મ માને તો એને પાખંડ કહેવામાં આવે છે. એ ગુરુદેવ કહ્યું વિમલચંદજી ના વખતમાં ચર્ચા નીકળી ભાઈ, દ્રષ્ટિનો વિષય પર્યાય સહિત છે કે પર્યાય રહિત છે? હીરાભાઈ ની બધા એ બાજુ ખેંચાઈ ગયા હતા ને, હીરાભાઈ જ પ્રશ્ન કર્યો હતો દેગા પણ હીરાભાઈ. હવે શુદ્ધ 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 આયા, શુદ્ધ શુદ્ધાત્મા શુદ્ધાત્મા વાત આવે છે, આ દ્રષ્ટિના વિષયની વાત ચાલે છે. આ પર્યાય સહિતનું દ્રવ્ય લેવું કે પર્યાય રહિતનું લેવું? કે કહ્યું નહીં પર્યાય રહિતનું છે. કોણ કે છે પર્યાય સહિત છે, પાખંડ છે? શું કીધું બીજા એવો શબ્દ વાપર્યો, કડક શબ્દ લાગે. પર્યાય સહિતનું દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે એમ કોણ કે છે? પાખંડ છે એ તો ધ્રુજમાં મીંડા. એ તો હા લેવો ને કીધું, જબરજસ્ત ગુરુદેવ ની વાણી છે, તોપના ગોળા જેવી ભૂકા બોલાવી દેશે. એટલા ઢીલા પડી ગયા, મરાઈ ગયા. આ ક્યાં માની લીધું? મરાઈ ગયા, ફાંસીના લાકડે ચડી ગયા બોલ્યા. હું આવ્યા વ્યાખ્યાન પૂરું થયું, હું ઉપર ફાંસીના લાકડે ચડી જતા તો સારું થયું. ગુરુદેવને પૂછ્યું નહીં તો ફાંસીના લાકડે ચડી જાત. એવું છે પાખંડ તો એવી વસ્તુ છે. મિથ્યાતથી બહુ ભય થવો જોઈએ. મિથ્યાત વધી જાય કે મિથ્યાત પુસાઈ જાય તો એને મુમુક્ષુને ભય લાગવો જોઈએ. ભાષામાં પણ પ્રાકૃત સંસ્કૃતના શબ્દો છે તે અપભ્રંશ સહિત છે. હું મૂળ શબ્દનો અપભ્રંશ થઈને ભાષામાં આવ્યા, ચાલુ ભાષામાં. ભાષામાં એટલે ચાલુ ભાષામાં. વળી જુદા જુદા દેશોમાં જુદા જુદા પ્રકારની ભાષા છે. હવે મહાન પુરુષ શાસ્ત્રોમાં અપભ્રંશ શબ્દ કેમ લખે? ઠીક મહાપુરુષ હોય તો ચોખ્ખી એની ભાષા હોય, બીજાને અઘરી પડશે માટે હું અપભ્રંશ ભાષાનો પ્રયોગ કરું એમ ન હોય. એની ભાષા પણ મહાન હોય, એની માનતા હોય તો એની ભાષામાં પણ માનતા હોય, ચોખ્ખી ભાષા હોય છે. બાળક તો થોડું બોલે પણ મોટા તો ન બોલે, ભ્રષ્ટાચાર ટાઈપો છે. બાળક તોતળું બોલે ચાલે, મોટા કઈ તોતળું બોલે નહીં. એક દેશના ભાષારૂપ શાસ્ત્ર બીજા દેશમાં જાય તો ત્યાં તેનો અર્થ કેવી રીતે ભાષે? ત્યારે સ્ટાન્ડર્ડ મૂળ ભાષા તો સ્ટાન્ડર્ડ ભાષા કહેવાય, પછી ઉતરી આવેલી ભાષા એ સ્ટાન્ડર્ડ ન ગણાય, ધોરણ ન ગણાય. એટલા માટે પ્રાકૃત સંસ્કૃત આદિ શુદ્ધ શબ્દરૂપ ગ્રંથ રચ્યા તથા વ્યાકરણ વિના શબ્દનો અર્થ પણ યથાવત ભાષે નહીં. અર્થ ભાષવામાં પણ શબ્દાર્થ ભાષવામાં વ્યાકરણનો ઉપયોગ કામ લાગે છે તથા ન્યાય વિના લક્ષણ પરીક્ષા આદિ યથા યોગ્ય થઈ શકે નહીં ઇત્યાદિ વચન દ્વારા વસ્તુનો સ્વરૂપ નિર્ણય વ્યાકરણ આદિ વિના બરાબર ન થતો જાણે તેની આમના અનુસાર કથન કર્યું છે. એ મર્યાદા રાખીને બધી વાત કરી છે. આમના એટલે એ મર્યાદા. ભાષામાં પણ તેની થોડી ઘણી આમનાય મળવાથી જ ઉપદેશ થઈ શકે છે, પણ તેથી ઘણી ઘણી આમનાય બરા પણ તેની ઘણી આમનાયથી બરાબર નિર્ણય થઈ શકે છે. ભાષામાં પણ તેની થોડી ઘણી આમનાય મળવાથી જ ઉપદેશ થઈ શકે છે, પણ તેની ઘણી આમનાયથી બરાબર નિર્ણય થઈ શકે છે. તો જેને કૃષમ વિશેષ હોય, ઉગાડ વધારે હોય, ન્યાય અને વ્યાકરણ વધારે શીખે, તો એને બહુ ચોખ્ખી સમજણ થાય અને એમાં કાંઈ ખોટું નથી. પણ બુદ્ધિ ઓછી હોય તો એને ખર્ચ કરવામાં વિચાર કરવો. ઓછી મૂડીવાળાને આડોવળો ખર્ચ ન પોસાય, ઘણી મૂડી હોય ને થોડો ઘણો વેસ્ટ જ જાય એને વાંધો નહીં. એને તો એકલા પ્રયોજનને પકડવું પડે, નહીતર એનું બધું ડોળાઈ જાય પાછું. એમ કેવું છે
વિશેષ.